దేవ్యా కుక్షిరత్నం శబ్దజీతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, આંક 422નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. જે વ્યવહાર પરમાર્થ હેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહાર હેતુ વ્યવહાર છે તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર હેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષ માર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર સમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્થા અથવા સદગુરુ સત્શાસ્ત્ર મન વચન આદિ સમિતિ તથા ગુપ્તિ તેનો નિષેધ કર્યો નથી. અને તેનો જો નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવવા જેવું રહેતું હતું, કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યા. અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપી પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. વાત આપણે થોડી વિચારી હતી, પણ વ્યવહાર સંબંધમાં વાતને ફરી ફરી જ્ઞાની પુરુષના વાક્યોથી સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ જીવ સત્પુરુષોના વચનોનો વારંવાર વિચાર કરશે, મનન કરશે, ચિંતન કરશે, નિધિ ધ્યાસન કરશે, તેમ તેમ એ સત્પુરુષના વચનમાં રહેલું સત એની પોતાની સમજણ રૂપે પરિણમશે. અને જ્યાં સુધી ઉપદેશ જ્ઞાન પોતાની સમજણ ન બને ત્યાં સુધી એ જીવને ઉપકારી થાય નહીં. માટે વારંવાર જ્ઞાની પુરુષોના વચનોનો વાક્યોનો ખૂબ વિચાર કરવો, એમાં રહેલા આશય, એમાં રહેલો ભેદ, એના કહેલા હેતુ એને સમજવા પ્રયત્ન કરવો, અને એ સમજણમાં આપણી કોઈ માન્યતા, આપણો કોઈ આગ્રહ એ વચમાં બાધારૂપ ન થાય એટલી સાવધાની લેવી. જ્યારે જ્યારે જીવ સ્વાધ્યાયમાં અથવા સત્સંગમાં બેસે છે ત્યારે પહેલું કામ એને એ કરવું પડે કે હું કશું જાણતો નથી. આવો દૃઢ નિશ્ચય કરી અને સ્વાધ્યાયમાં બેસવું એટલે કે સત્પુરુષના શરણે જવું, એના બોધને શરણે જવું કે હવે પ્રભુ આપ જે કહો છો તે સમજવા માટે હું પ્રયત્ન કરું છું. લખેલી પાટીની અંદર કોઈ લેસન ન થાય. પહેલું કામ સાચો માસ્તર હોય શું કરે કે પેલા ભૂંસી નાખ બધું, પાટી સાફ કરો. એમ આપણે પણ જ્યારે જ્યારે સ્વાધ્યાયમાં બેસીએ, જ્યારે જ્યારે સત્સંગમાં બેસીએ, જ્યારે જ્યારે સદગ્રંથનું વાંચન કરીએ ત્યારે પહેલું કામ શું કરવાનું? આપણી સ્લેટ, આપણી પાટી એને કોરી કરવાની. અલબત્ત બધું જ ખોટું છે એવું જ્ઞાનીઓ કહેતા નથી, એ બધું બરોબર છે, પણ અત્યારે જે ગ્રહણ કરવું છે એમાં એ કંઈ આડું ન આવવું જોઈએ, અંતરાયરૂપ ન થવું જોઈએ, બાધારૂપ ન થવું જોઈએ. નહીં તો જીવ સાંભળતા સાંભળતા તુલનામાં પડી જશે, સાંભળતા સાંભળતા સ્મૃતિમાં પડી જશે કે હું જાણું છું ને મને આ ખબર છે ને આ રેફરન્સ તે રેફરન્સ. ભાઈ અત્યારે ડાપણ તારું મૂકી દેને, જે ચાલે છે એમાં ઉપયોગ રાખ, એ સમજવાનો પ્રયત્ન કર કે અત્યારે જ્ઞાની શું કહે છે અને એને બરોબર મગજમાં ઠસાવ. કેમ કે જૂનું છે એની માન્યતા સાથે મેળવણી કરવામાં તો આનું જે રહસ્ય છે ચૂકી જવાશે, આની અસામાન્યતા છે એ ચૂકી જવાશે, અને પછી તો એને તે ઓલા સાથે મેળ કરી દીધો એટલે આની અપૂર્વતા રહી જ નહીં. કૃપાણુદેવે સૌભાગભાઈને એક પત્ર લખ્યો અને એની અંદર કહ્યું કે અમે તમને આજે એક પદ મોકલીએ છીએ અને આવું પદ તમે ઘણીવાર વાંચ્યું હશે, ઘણીવાર સાંભળ્યું હશે, પણ જોજો અમે જ્યારે મોકલીએ છીએ ત્યારે એ અગાઉ બધું સાંભળેલું છે એની સ્મૃતિ લાવશો નહીં, એની સ્મૃતિ નહીં લાવશો. અત્યારે જે તમને મળે છે તે મળે છે તે સાથે ભાવથી સમજવા પ્રયત્ન કરજો તો કોઈ વિશેષ પ્રકાશ પડશે, કોઈ નવો જ આયામ, કોઈ નવી જ દ્રષ્ટિ ખુલશે. જેમ વેપારીને જેમ પાનું ફરે અને પૈસો ખરે, એમ અહીંયા પણ જેમ જેમ જ્ઞાની પુરુષના વચનો જેમ જેમ વંચાતા જાય તેમ તેમ આપણી દ્રષ્ટિ ખુલતી જાય, નવી નવી દ્રષ્ટિ, નવા નવા આયામો, નવા નવા સત્યો એ આપણને મળશે. વ્યવહાર બે પ્રકારના કયા? એક કયો? વ્યવહાર હેતુ વ્યવહાર. વ્યવહાર હેતુ વ્યવહાર એની વ્યાખ્યા શું? વ્યવહાર હેતુ વ્યવહાર કોને કહેવાય? તો કે છે કે જેનું ફળ ચાર ગતિ થાય. આ એક વાત. વ્યવહાર હેતુ વ્યવહાર એટલે એવી ક્રિયા, એવા ધર્મના કાર્યો, એવા ક્રિયાકાંડ, એવા વિધિ વિધાન કે જેનું ફળ ચાર ગતિ થાય. અને જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહાર હેતુ કહેવાય. આ બે એના ગુણધર્મ અથવા ઓળખ, એના લક્ષણ. એક તો વ્યવહાર હેતુ વ્યવહાર એવો વ્યવહાર કે જેનું ફળ ચાર ગતિ થાય, એટલે કે સંસારનું પરિભ્રમણ ટળે નહીં. મનુષ્યમાંથી દેવગતિમાં જાય પણ પરિભ્રમણ ટળે નહીં. બહુ સારા ધર્મો અનુષ્ઠાનો કરે તો પુણ્યનો થોકબંધ પુણ્ય થાય અને એને કારણે જીવને નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય આ ચારેય ગતિની અંદર ઉત્કૃષ્ટપણું પ્રાપ્ત થાય, બધા સંયોગો અનુકૂળ મળે, બધી સુખ સામગ્રી લબ્ધ થાય, પરંતુ પરિભ્રમણ ન ટળે, જન્મ ન ટળે. આ એક લક્ષણ વ્યવહાર હેતુ વ્યવહારનું. બીજું, જેનાથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય. વિભાવ દશા મોહ, જગત અને જગતના પદાર્થો પ્રત્યે મોહબુદ્ધિ, આસક્તિ, આસક્તિના કારણે આવતું મારાપણું અને તેને કારણે ઉત્પન્ન થતા રાગ, દ્વેષ ઇત્યાદિ દ્વંદ્વાત્મક ભાવો, પ્રીતિ અપ્રીતિ, રતિ અરતિ, સારું ખરાબ, ગમો અણગમો, ઇષ્ટ અનિષ્ટ, આ બધા જ જે ઉભા થયા ભાવ એ આસક્તિમાંથી ઉભા થયા. આ બધા વિભાવ ભાવો દ્વંદ્વાત્મક સ્વરૂપમાં છે, બધો મનનો વ્યાપાર શરૂ થઈ ગયો. જેવું પર પદાર્થ સાથે તાદાત્મ્ય બુદ્ધિ થાય, એકત્વ થાય, મમત્વ થાય, એના પ્રત્યે દ્વેષ માત્ર પણ જોડાણ થાય, એટલે જીવની અંદર આ વિભાવ ભાવની સૂક્ષ્મ પ્રક્રિયાઓ, પહેલી પ્રક્રિયાઓ બહુ સૂક્ષ્મ હોય અને પછી ધીરે 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 એ સૂક્ષ્મતાઓ સ્થૂળ સ્વરૂપમાં આવે અને આપણે આપણું જીવનું જ્ઞાન એટલું બધું નબળું છે, આપણી દશા એટલી બધી પાંગળી છે, એટલું બધું આવરણ છે કે બિલકુલ સ્થૂળ જ્ઞાન આ જે આપણને ન થાય જ્યાં સુધી વિભાવો, ત્યાં સુધી આપણે એ વિભાવો આપણા લક્ષમાં આવતા નથી. ઘણી વાર તો જીવ વિભાવમાં હોવા છતાં કે મેં ક્યાં કંઈ કર્યું છે, મેં ક્યાં ક્રોધ કર્યો છે, મારે એવું કાંઈ માન નથી. અરે એના જેવું માન તો પછી કંઈ ભયંકર ન હોય, એટલો માનમાં હોય અને દાઢમાં બોલતો હોય અને છતાં શું કે મારે એવું કાંઈ નથી, મારે આમાંથી કાંઈ લેવાનું નથી, હું તમને કહી દઉં છું મને કાંઈ લોભ નથી, સાવ ખોટો, હળાહળ રગે રગ ખોટો. બધી જ ગણતરી એની હોય, પ્રાપ્તિની ઈચ્છા હોય. તો લોભ એક એવી પ્રકારનો વિભાવ ભાવ છે, છતાં જીવ એ પ્રકારનું પોતાની જાતે છેતરાઈ શકે છે. કારણ કે સૂક્ષ્મતાએ રહેલા વિભાવ ભાવ, જ્ઞાનની મંદતા હોવાને કારણે જીવના લક્ષમાં આવતા નથી. અને જે વસ્તુ લક્ષમાં નથી, અહીંયા માન્યતા વિપરીત બને છે કે હું બહુ જ સારો છું, જરાય મને ક્રોધ નહીં, મને જરાય માન નહીં, મને જરાય માયા નહીં. આપણે તો જેવું હોય એવું કહી દે, આપણે કાંઈ માયા નહીં, અને મને કાંઈ જોઈએ, મારે કાંઈ નથી લઈ લેવાનું આમાંથી, મારે કાંઈ બંગલા બંધાવી નથી લેવાના. આમાં જેટલી વધારે બૂમો પાડે એમાં સમજવાનું કેટલો કસાય એનો વધારે અંદરખાને છે. પણ જીવના લક્ષમાં ન આવે વિભાવ ભાવને લક્ષમાં આવવો, આ એક જીવની મોટી પાત્રતા છે. પાત્રતા છે. જે વાત લક્ષમાં આવી નથી એ ટળે કેવી રીતે? બહુ ખ્યાલ રાખવો જોઈએ. આ બહુ મોટું એક મનોવિજ્ઞાન છે આ, કે દોષ લક્ષમાં આવ્યા વિના દોષ ટળે ખરા? દોષ લક્ષમાં આવ્યા વિના દોષ ટળે ખરા? એ દોષને ટાળવા પ્રમાણિક પ્રયત્ન થાય ખરો? જીવનો પુરુષાર્થ એ દિશામાં હોય ખરો? નહીં, કારણ લક્ષ નથી. તો કૃપાળુ દેવે તો કહ્યું, લાંબી ટૂંકી બધી વાત પુષ્પમાળામાં 106 વાત બહુ સરસ મજાની મૂકી, આમ વિચારજે, આમ વિચારજે, આમ વિચારજે, આમ કરજે, આમ કરજે, આજનો દિવસ આવી રીતે પસાર કરજે વગેરે બધું કીધા પછી કહ્યું કે જો તને લાંબી ટૂંકી વાત કહેવી હોય તો એટલી જ કહે છે. 107મો બોલ, પોતાના દોષને ઓળખી દોષને ટાળવા, દોષને ઓળખી દોષને ટાળવા. પણ મોટામાં મોટું જેને કહીએ કઠિન કામ, બહુ કઠિન, તપશ્ચર્યા કરવી સહેલી, અઠાઈ થઈ જાય, માસ ખમણ થાય, ઉપધાન થાય, તીર્થયાત્રાઓ ખૂબ થશે, પોતાના દોષને ઓળખવા અને એને ટાળવા, આ જબરજસ્ત આત્મિક પુરુષાર્થ છે, અંતર્મુખતાનો પુરુષાર્થ છે. કોઈ કહે કે ન કહે, અરે બીજા તો એની પ્રશસ્તિ કરે, પ્રશંસા કરે અને બહુમાન કરે, પણ આપણને જ ખબર પડે કે એને ભલે ન ખબર પડે પણ મારો તો આ દોષ છે, આમાં કંઈ બહુમાન કરવા જેવું, ખુશી થવા જેવું કંઈ છે નહીં. આટલે સુધી જીવ જાય અને ક્યારે જાય? તો એનું પહેલી પગથિયું, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, એથી મુમુક્ષુતા ઉત્પન્ન હોય છે. 254 મુમુક્ષુતાનો પ્રારંભ અહીંયાથી છે. પોતાના દોષને અપક્ષપાતપણે જોવા, અને આ જ વાત 20 દોહરામાં કહી છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દીઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? કયો ઉપાય તારશે? બધા જ ઉપાય બાહ્ય છે, બધા જ ઉપાયો બહારથી આવશે, પણ પોતાના દોષને ઓળખવા અને ટાળવા આ પુરુષાર્થ આંતરિક છે. આ પુરુષાર્થ સ્વયં કરવાનો છે, કોઈ બીજો આવીને ન કરી શકે. આપણા દોષને કોઈ ટાળી ન શકે, કોઈ દેખાડી શકે પણ ટાળી ન શકે. ટાળે તો પોતે જ, અને કોઈ દેખાડે તો એને એમ થાય કોલો ખોટો છે, આ પાછું અપલખણ ઓછા છે. જ્ઞાની ગુરુ દોષ દેખાડે, પણ જ્ઞાની ગુરુ દેખાડે તો એને જ્ઞાની તરફની દ્રષ્ટિ ન હોય, બરોબર યોગ્ય ન હોય તો શું કહે? એ તો કહે, એ તો કહે. આપણે કરતા હોય કેટલીક વાર આવા સત્સંગની અંદર સ્વાધ્યાય દ્વારા જ્ઞાની પુરુષો એ પણ ફેલી જાય, પણ પોતે જ્યારે નક્કી કરે, અંતર દ્રષ્ટિ ખુલે જ્યારે, ત્યારે જ પોતાના દોષો પોતાને દેખાય, અપક્ષપાતપણે દેખાય. આ એક સ્ટેજ આવે જ્યારે આ એક પોતાનું વૈચારિક દશા જાગૃત થાય, દેહભાવમાંથી નીકળે, દેહાધ્યાસ મટે, થોડો હળવો થાય, મંદ થાય, નબળો થાય. આવો દેહાધ્યાસ અહમત્વ જ્યારે મંદતાને પામે ત્યારે પોતાના દોષ દેખાય, અપક્ષપાતપણે દેખાય. અને આ દોષ દેખાયા પછી જો બોધ થયો હોય, ધર્મની જિજ્ઞાસા જાગી હોય, આત્મકલ્યાણની ભાવના જો જાગી હોય, તો એ દોષને ટાળવા પ્રયત્ન કરે. કારણ કે એ સમજે કે જ્યાં સુધી આ દોષ ન જાય ત્યાં સુધી આ કોઈ મુક્તિના માર્ગની વાતો ગમે એટલી કરીએ, પણ દોષ રાખીને કોઈ વિતરાગ થયું નથી. પોતાના દોષને અકબંધ રાખીને કોઈ ભગવાન ન બને, કોઈ મુક્ત ન બને. એટલે કૃપાળુ દેવે તો આવા બધા જ મુક્ત આત્માઓ માટેની ઓળખાણ એક જ આપી, તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તે હજેણે અનુભવ્યું. નિર્દોષ નર તીર્થંકર સર્વજ્ઞ અરિહંત કેવડી જૈન ગમે તે નામ આપો, પણ એને ગુણવાચક કહીએ તો નિર્દોષ. એ નિર્દોષ છે માટે જીન છે, એ નિર્દોષ છે માટે તીર્થંકર છે, એ નિર્દોષ છે માટે વિતરાગ છે, એ નિર્દોષ છે માટે સર્વજ્ઞ છે, એ નિર્દોષ છે માટે અરિહંત છે, એ નિર્દોષ છે માટે તીર્થંકર છે. એક પણ દોષ જેના જીવનમાં નથી એ જ આ બધા પદને યોગ્ય છે. જ્યાં સુધી જીવની અંદર દોષ હશે, વિભાવ દોષ, ત્યાં સુધી જીવ આત્મકલ્યાણને પામી શકે નહીં. પુરુષાર્થની દિશા એ દોષ રહિત થવું તે, અને દોષ રહિત થવાનું પહેલું પગથિયું મુમુક્ષુતા આવવી, એટલે કે પોતાના દોષને અપક્ષપાતપણે ઓળખવાનો પ્રારંભ થવો, એ વ્યવહાર હેતુ વ્યવહાર આત્માની વિભાવ દશા જવા યોગ્ય થાય. જો ન થાય તો એ વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય. એટલે કે આવી અવસ્થા ન આવે, દોષ નિર્મૂલનની અવસ્થા ન આવે, અને ગમે તેટલા સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, વ્રત કરે, જપ કરે, તપ કરે, અનેક પ્રકારના ધર્મના ક્રિયાકાંડ વિધિ વિધાન એનું અનુષ્ઠાન એનું આલંબન લે, પણ જીવમાં એનું કોઈ પરિણામ જો ન આવે તો જ્ઞાનીઓએ કહ્યું છે કે વ્યવહાર હેતુ વ્યવહાર છે, જેનું ફળ ચાર ગતિ થાય. આ વ્યવહાર હેતુ વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવહાર કહેવાય એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે. શાસ્ત્રકારે આવા વ્યવહાર હેતુ વ્યવહારનો નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં. એટલે આ ન જ કરવું, આવા વ્રત તપ જપ ન જ કરવા એમ નહીં, એકાંતે નહીં. ફરીથી સમજી લઈએ, આ બધી જ ક્રિયાઓ ધાર્મિક વિધિ વિધાન બધા જ માન્ય કર્યા છે શાસ્ત્રકારોએ, કારણ કે આ શાસ્ત્રકારોએ જ્ઞાની પુરુષોના ઉપદેશેલા છે આ બધા વ્યવહાર, કોઈ અજ્ઞાનીનું નથી આ કોઈ. પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષ માર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે. એનો નિષેધ એટલા માટે કર્યો છે કે તું એકાંતે એનાથી જ મોક્ષ છે, એટલે આવી વ્યવહારરૂપ ક્રિયાથી જ માત્ર મોક્ષ છે, હું ક્રિયા કરું એટલે મોક્ષ થઈ જાય, આવો દુરાગ્રહ જો શબ્દ છે દુરાગ્રહ અને એકાંત, એનો નિષેધ કર્યો છે. શા માટે નિષેધ કર્યો છે? કેટલાક શાસ્ત્રોમાં આ વ્યવહારનો નિષેધ કર્યો છે. એનો હેતુ એ છે કે જેથી જીવ એ વ્યવહાર હેતુ વ્યવહારથી સાચા વ્યવહાર ઉપર આવે. તો સાચો વ્યવહાર શું છે? સાચો વ્યવહાર છે પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર. પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર કે જેનાથી જીવનું અનાદિનું અનંતનું પરિભ્રમણ ટળે અને જીવના દોષો નાશ થાય, જીવની અંદરનો વિભાવ ભાવ સમાપ્ત થાય, સંભાવ પ્રગટ થાય અને જન્મ મરણનું આ પરિભ્રમણ છે, ફેરો છે, ભવચક્ર છે એ નાશ પામે, એવો જે વ્યવહાર એ પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર કહેવાય. કે જેનાથી જીવને પરમાર્થની ઉપલબ્ધિ થાય અને વ્યવહાર રૂપ વ્યવહારના એકાંત રૂપ આગ્રહથી જીવને સંસારની ઉત્પત્તિ થાય. એનો સંસાર હોય તો ખરો જ, એ તો સંસારમાં જ છે, એનો સંસાર લંબાય. અહીંયા પરમાર્થ મૂળ હેતુમાં એનો સંસાર પરિમિત થાય, અલ્પ થાય. અનંત સંસારમાં હતો પણ જ્ઞાની પુરુષના બોધના આશ્રયે, જ્ઞાની પુરુષના ઉપદેશના આશ્રયે જીવ અલ્પ સંસારી થયો, જીવ પરિત સંસારી થયો. હવે એનો સંસાર પરિમિત થયો. અત્યાર સુધીનો એના સંસારનું સ્વરૂપ અનંત સંસાર હતો, અનંતાનુબંધી સંસાર હતો. એક બાંધે એક છોડે ત્યાં હજાર બંધાઈ જાય, આ અનંતાનુબંધી. કર્મની એક ગાંઠ હજુ માંડ વેદે છોડે ત્યાં એણે અનંત કર્મ સામે ઉપાર્જિત કરી લે. કૃપાળુદેવ તે કહે છે કે 70 કોડા કોડી એ ભોગવતો 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 થોડું બાકી રહીએ તો બીજા 70 બાંધે. કેટલું પરિભ્રમણ કરે ત્યારે 70 કોડા કોડી એનું મોહનીય કર્મની દશા ક્ષીણ થાય. હવે આ ક્ષીણ થવા આવી હોય અને હવે મોહનીય જાવ જાવ થઈ રહ્યું હોય ત્યાં ડાયો બીજું મોહનીય ફટલેટ બાંધી લે. કા એ નક્કી કરે છે કે સ્ટોક કોઈ દી ખાલી થવો જોઈએ નહીં, મારે પરિભ્રમણ ઘણું કરવું છે. જેમ યાત્રાએ નીકળેલો હોય તો અડધી બોટલ પાણીની હોય તો કંઈક નીચે ઉતરો છો, એક બીજી લઈ લેજો, પછી આ ખલાસ થઈ જશે. બરાબર છે ને? થોડુંક બીજું ખાવાનું લઈ લેજો, આ પાછું ઘોડી ક્યારે ખૂટી જાય કહેવાય ને, આપણે હજી પંથ લાંબો છે. એમ આ જીવને આ સંસારનો પંથ તો કર્મના ભાતા ઉપર છે ભાઈ, તારો કર્મનો જેટલો સ્ટોક છે ત્યાં સુધી જ આ યાત્રા છે ભવની. અરે કર્મનો સ્ટોક નથી તો ત્યાં ભવની યાત્રા પૂરી થઈ જશે, તું તો મુક્તિપદમાં બેસીશ. પણ આ મૂરખને ખબર નથી કે છે લે લે લે, મારે તો હજી લાંબે જવું છે. અને લાંબે જવું છે ને ભાતું ખલાસ થઈ ગયું, કેમ ચાલે? નહીં ચાલે, નવું લીએ. 70 કોડાકોડીમાંથી એક કોડાકોડીમાં, અંતક કોડાકોડીમાં આવેલો જીવ ફરીથી સત્પુરુષના બોધનો વિચાર ન કરતા કેવળ વ્યવહારરૂપ વ્યવહારમાં ચાલ્યો જતા, એનો વિભાવ દશા ગઈ નહીં. અવસર મળ્યો પણ વિભાવ દશા ગઈ નહીં અને નવા બાંધી લીધા. અને આ બાંધવાની અંદર નિમિત્ત પણ ગોતી લે, પોતાની સાથે કોઈ નીચે ઉતરીને નવું ભાતું ન લાવે તો સગાવાળાને કાગળ લખે કે આ અમારી ગાડી આટલા વાગે આવશે અને ત્યારે તમે જરા એક પાર્સલ લઈને આવી જાજો. એટલે નો હોય ભાતું તો ઓલો દઈ જાય. આ હગાવાલાનું કામ આ કે તારી આ ભવયાત્રા પૂરી ન થાય એની કાળજી અમે લીધી, લેશો, ચિંતા કરો. એમ કાંઈ અમે સંસાર પહેરીને તમે મૂકી મુક્ત થઈ જાઓ એવું આપણો સંબંધ નથી. આપણે કાયમ રહેવું છે એમ કે બહુ સારું. કોઈને મોક્ષે જવું નથી અને કોઈને લઈ જવા કે કોઈને પહોંચાડવા પણ જીવની આ દશા છે. જ્ઞાની કે છે પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર કયો, નવો સમજાવે છે. વ્યવહારનો બીજો ભાંગો, પેલો ભાંગો વ્યવહાર હેતુ વ્યવહાર, બીજો ભાંગો પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર. તો કે છે કે જેનાથી અનાદિના પરિભ્રમણનો અંત આવે, સમાપ્તતાને પામે. અને બીજું, જીવની વિભાવ દશા ક્ષીણ થાય, ક્ષીણ થાય, વિભાવ દશા જ જાય, વિભાવ મટે એટલે વાત પૂરી થઈ ગઈ. કર્મ બંધનું કોઈ કારણ પછી ઉપસ્થિત થતું નથી. તો કે કેવા વ્યવહાર, એ વ્યવહારનું સ્વરૂપ આપે છે. આપણે આ વ્યવહારમાં સમજવાનું છે કે જે વ્યવહાર જીવને એના અનંત સંસારને નાશ કરી શકે. એવો વ્યવહાર તો કે સમ સંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્થા, પત્રાંક 135 અને પત્રાંક 143 એમાં આ વાત આપણે વાંચી ગયા છીએ. છતાં વિસ્મરણ થયું હોય તો જરા ઘરે જઈ અને થોડું વિચારી લેવું. શબ્દો જ્ઞાનીઓના છે, સમ ઉપશમનો છે, કષાયોથી શાંત થવું. સંવેગ મોક્ષની મુક્તિની અભિલાષા કરવી, સંસારની અંદરના કોઈ પદાર્થની અભિલાષા ન, માત્ર મોક્ષ અભિલાષ આ સંવેગનું સ્વરૂપ છે. કષાયની ઉપશાંતતા આ સમનું સ્વરૂપ છે. નિર્વેદ ભવે ખેદ ભવનો ખેદ, હે જીવ બસ થયું, હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી હવે વિરામ પામ, વિરામ પામ, આ નિર્વેદ છે. અનુકંપા, જગતના જીવોની અનુકંપા કરો. આ બધા જ મારા આત્માઓ જેની સાથે મારા ઋણાનું બંધ છે એ બધા સંસારમાં રખડે છે, સૌને મુક્તિ પ્રાપ્ત થાઓ. સૌ આ કર્મથી પીડાય છે, ત્રસ્ત છે, સૌને એનું અવ્યાબાજ સુખ પ્રાપ્ત થાઓ. આવી અનુકંપા કરવી. ભગવાનનો માર્ગ સૌને મળે, શાંતિનો માર્ગ તમામ આત્માઓને મળે, આવી અનુકંપા, ભાવ અનુકંપા. અને આસ્થા, સત્પુરુષના વચનમાં તલ્લીનતા કે આ માર્ગ મળવા માટે અને આવી સ્થિતિ થવા માટે આ સત્પુરુષ સિવાય જીવને બીજું કોઈ શરણ નથી. સંસારમાં તો કોઈ શરણ નથી. સંસારના કોઈ લૌકિક સંબંધો, કોઈ લૌકિક સાધનો આ જીવને શાતા આપી શકે એવી કોઈ સંભાવના નથી. તો સમ સંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા, આ પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર. બીજું, સદગુરુ સતશાસ્ત્ર અને મન વચન આદિ, સદગુરુ અને સત્શાસ્ત્ર અને પછી મન વચન આદિ સમિતિ ગુપ્તિ. બીજું સાધન સદગુરુ અને સત્શાસ્ત્ર. પેલા પાંચ જીવના લક્ષણો કયા? ગુણાત્મક પરિસ્થિતિ પોતાની, પોતાના જીવની અંદર ગુણાત્મક બદલ, જીવ શાંત થાય, જીવની સંસારી અભિલાષાઓ મુક્તિની અભિલાષાઓમાં પરિવર્તિત થાય, જીવને સત્પુરુષના વચનોની અંદર આસ્થા આવે, જીવને સંસારમાં ત્રસ્ત લોકો પ્રત્યેની અનુકંપા થાય ભવભ્રમણની, અને જીવને પોતાના પરિભ્રમણનો ખેદ વર્તે કે હવે જે કર્યું અનાદિથી તે હવે કરવું નથી, એનો થાક લાગે. તો એ પ્રકારની પાંચ અવસ્થા અને એના બે બીજા વ્યવહારમાં સદગુરુ અને સત્શાસ્ત્ર. સદગુરુ, જ્યારે જ્યારે આપણી મતિ કામ ન કરે, આપણે મૂંઝાઈએ, મોહના પડડ આપણી સામે હોય, લાગણીના બંધનો આપણી પાસે હોય, સ્નેહના પાશમાં બંધાયેલા એવા આપણે સંસારી જીવો સંબંધના જગતમાં જીવીએ છીએ અને સંયોગોની વચ્ચે રહીએ છીએ, શક્યતા છે કે કોઈને કોઈ સ્નેહનો પાસથી આપણે બંધાઈ જઈએ, તે સમયે આ સ્નેહ પાસથી છોડાવનાર એવી દ્રષ્ટિ આપનાર આ સદગુરુ છે. આ સદગુરુ આપણને આ સંસાર પ્રત્યેના સ્નેહને ફેરવી અને જિનેશ્વર પ્રત્યેના સ્નેહની અંદર એનો પરિવર્તિત કરે છે. એ કહે છે કે ઘણી વાર ઘણા જન્મ સુધી આ પતિ પ્રેમની અંદર તો રાચ્યો, એટલે કામ્ય પ્રેમનું સ્વરૂપ છે, સંસારી પ્રેમ, અને સંસારી પ્રેમમાં ઉત્કૃષ્ટ પ્રેમ એ કામ્ય પ્રેમ, એમાં પતિ પ્રેમ. જ્ઞાનીએ શરૂ કર્યું, ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, બસ પ્રેમ કર, પ્રીતિ કર. પણ સંસારની પ્રીતિ અસંસારમાં ફેરવવે, સંસારના પ્રસંગ અને પ્રકારોમાં જીવને જે વાલપ વર્તે છે તે અસંસારગત વાલપમાં જ્યાં સુધી પરિવર્તિત નહીં થાય ત્યાં સુધી એને પરમાર્થ માર્ગ પ્રાપ્ત નહીં થાય. આ સદગુરુ આ કામ કરે છે કે તારો પ્રેમ છે ને, બસ આ પ્રેમને પરિવર્તિત કરો, જે પ્રેમ સંસારના સંબંધોમાં છે એ પ્રેમ પરમાર્થના સંબંધમાં, પરમાર્થમાં સંબંધમાં દેવ અને ગુરુ છે એના પ્રત્યેની પ્રીતિ કરો. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો અને અજિત જીણંદસુ પ્રીતડી રે, આવા અનેક સ્તવનો જ્ઞાની પુરુષોએ એવી એવી અદભુત રચનાઓ કરી કે જીવને આ પ્રેમથી જ ઉપાડ્યો. બાળપણે આ પણસ સ્નેહી, રમતા નવ નવ વેસે. ભગવાનને કે છે, આ તું મારો ભાઈબંધ હતો, ભૂલી ગયો? બંધુ પ્રેમ જગાવ્યો, પતિ પ્રેમ જગાવ્યો, સખી પ્રેમ જગાવ્યો, અનેક પ્રકારના, કોઈ માધવ લ્યો કોઈ માધવ લ્યો, ગોપી પ્રેમ જગાવ્યો, આ બધા જ સંસારી પ્રેમને અસંસારગત કરી દીધા. એની વાલપને પરમાર્થની વાલપમાં ક્યાં મરી ગયો તો પાછું ઠેકાણું તો કઈ, એકે માવરૂનું છે ને કે શું બોલે છે, તું તારા દીકરાને કાનો શું કામ કહેશ કે ભગવાનનું સ્મરણ વારંવાર થાય? વાત જુદી છે. અહીંયા તો એ ભાવ કહે છે સદગુરુ અને સત્શાસ્ત્ર. અને જ્યારે કોઈ ગુરુના આવા વિયોગ હોય ત્યારે પરમ ગુરુઓએ રખેલા જે શાસ્ત્રો છે એમાંથી આ મોક્ષ માર્ગ પ્રકાશિત થશે, એમાંથી આ પરમાર્થ હેતુ વ્યવહારિક પ્રકાશિત થશે અને મૂંઝાયેલા જીવને માર્ગદર્શન મળશે. એટલે જ્ઞાની પુરુષોએ શાસ્ત્ર માટે એક ઉપમા આપી. ઉપમા એ આપી કે આગમ છે એ આગમ સાહુ ચક્ષુ. આગમ એ તો સાધુની આંખ છે, શ્રાવકોની પણ આંખ છે. જ્યારે આપણા ચર્મચક્ષુથી આપણને ક્યાંય માર્ગ સૂજે નહીં ત્યારે કોઈ શાસ્ત્રની અંદર આપણે અંતરદૃષ્ટિથી જોઈએ તો અંદરથી માર્ગ મળશે. શાસ્ત્રો એ જીવની બીજી આંખ છે, પારમાર્થિક જીવોની. એને જ્યારે જ્યારે મૂંઝાય ત્યારે ત્યારે એને માર્ગ મળે, અંદરનો પ્રકાશ થાય. બહારની વાત નથી, ચારે બાજુ તોફાન અને ઘોર અંધકાર છે, કંઈ સુસ્તું નથી, કેવળ સંસારમાં ક્લેશ ક્લેશ અને ક્લેશ છે. તે સમયે એને શાંતિનો સહારો એ શાસ્ત્ર છે. શાસ્ત્રનું એક વાક્ય, શાસ્ત્રની એક ગાથા, શાસ્ત્રનો એક પેરેગ્રાફ જીવની અંદર દ્રષ્ટિ પલટાવી નાખશે. આ આંખ છે, આપણી બીજી આંખ છે, જ્ઞાન ચક્ષુ છે. તો સદગુરુ અને સત્શાસ્ત્ર એ આત્માનું જ્યાં સ્વરૂપ નિરૂપણ કર્યું છે, આત્મસિદ્ધિમાં કહ્યું આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જગતના પાત્ર જીવોને આ શાસ્ત્ર આધાર છે. શાસ્ત્ર રૂપ મૂર્તિમંત પુરુષ જ્યાં નથી, પ્રત્યક્ષ વિદ્યમાન નથી, ત્યાં શાસ્ત્ર સદા સદૈવ વિદ્યમાન છે. જ્ઞાનીઓનો અક્ષર દેહ છે, પરંપરાના જ્ઞાનનું પ્રતિનિધિત્વ એ શાસ્ત્રો કરે છે. હજારો જ્ઞાનીઓની વાણી જ્યાં આવીને સમાય છે એનું નામ શાસ્ત્ર. કૃપાળુ દેવ તો એ શાસ્ત્રની મહત્તા એમ કહે કે એના એક વાક્યમાં અનંત આગમો સમાયેલા છે. એક વાક્યમાં અનંત આગમો સમાયેલા, આવી તો શાસ્ત્રની તાકાત છે. તો બીજો વ્યવહાર સદગુરુ અને સત્શાસ્ત્ર. અને પરમાર્થ મૂળ હેતુ વ્યવહારનું સ્વરૂપ નંબર 3 તો કે છે મન વચનાદિ સમિતિ અને ગુપ્તિ, ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ, પારિઠાવ્યા સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, અષ્ટ પ્રવચન માતા. આ સમિતિ ને ગુપ્તિનું જૈન દર્શનમાં જબરજસ્ત મનોવૈજ્ઞાનિક આ એક આખું વિશ્લેષણ છે કે બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારના પ્રવૃત્તિ ન કરવી, છતાં જીવ દેહધારી છે, મુક્ત નથી. મન વચન કાયાના યોગો સહિત છે અને મન વચન કાયાના યોગો સહિત હોવાને કારણે મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિ પણ રહેશે. પ્રત્યેક પદાર્થ ક્રિયા સંપન્ન છે એટલે એ પણ પરિણમનશીલ છે. કોઈ જેને આપણે કુટસ્થ કહીએ એવી સ્થિતિ નથી. જડ અને ચેતન બંને ક્રિયાવર્તી શક્તિ ધરાવે છે, પરિણમનશીલ છે, પરિવર્તનશીલ છે સમયે સમયે. માટે આ મન વચન કાયના યોગો જે પુદ્ગલનું સ્વરૂપ છે એ પણ સમયે સમયે સક્રિય છે એટલે એને એના ધર્મ છે. તો પ્રવૃત્તિ એની પણ હોઈ શકે છે. તો એની પ્રવૃત્તિ એટલે જ્યારે પ્રવૃત્તિ કરવી પડે, સંયોગની પ્રવૃત્તિ કરવી પડે, તો તે સમયે કેવી રીતે કરવી? ચાલવું છે, ચાલવાની પ્રવૃત્તિ થઈ રહી છે, જડથી થઈ રહી છે. કેવી રીતે ચાલવું? ઇરિયા સમિતિ, અરે 3.5 હાથના અવગ્રહની અંદર તો જોઈને ચાલ, કોઈ જીવની જાણતા અજાણતા આસાતના વિરાધના થાય નહીં, આવી રીતે ચાલ. એટલે તારા આવાગમનથી પણ તું જગતના જીવોની વિરાધના ન કરીશ. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, બોલવાનો વ્યવહાર છે. જગતના જીવ સંયોગમાં રહીએ છે, સંબંધમાં રહીએ છે. તો ભાષા સમિતિ તો કે છે એવી રીતે બોલ કે જેથી કરીને કોઈની લાગણી દુભાય નહીં, કોઈને ઠેસ ન પહોંચે, કોઈને દુઃખ ન પહોંચે. કોઈ જગતના જીવોને શુકામ તારે દુઃખનું નિમિત્ત બનવું જોઈએ? સંસાર પોતાના શુભાશુભ કર્મથી ચાલી રહ્યો છે, નિમિત્તે અને સંયોગે મળીને ભેગા થયા છીએ અને એ કાયમ આ બધું ભેગા થવાનું રહેવાનું નથી. 100-100 સમય પૂરો થાય ત્યારે કોઈ કોઈને પૂછવા રોકાતું નથી, કોઈ કોઈની રાહ જોતું નથી. આપણા મનની અંદર જ્યાં સુધી આવું બધું સ્પષ્ટતા ન હોય, અજ્ઞાન હોય, ત્યાં સુધી એમ હોય કે હું છું ને મારી રાહ જોશો ને આમ કરશો ને તેમ કરશો ને. ઘણા લોકો તો બધી પ્લાનિંગ કરે છે, પેલા તમે જાજો ને ઓળખે, પેલા હું રેવા દો ભાઈ, આ બધું ગાંઠ પણ છોડો, પેલા ને પછીની અંદર હલવાઈ જશો ક્યાંક. એના કરતા આપણે જયારે જવાનું છે ત્યારે જવાનું જ છે અને ત્યારે કોઈને આવજો કેવા પણ રોકાવાનું. અંતરિયાળ મરે કોને આવજો કે? કોઈને કઈ થાય એમ નથી. જગતનું સંસારનું સ્વરૂપ સમજી લઈએ, ભલે આપણે બધું એમાં કઈ બધું બોલબોલ કરવાની જરૂર નથી, સમજ જોઈએ. સમજથી શાંતતા આવશે કે આ બધું આ જ પ્રકારનું છે. હે જીવ, તું વિરામ પામ, તું આ સંસારની અંદરના બધા બાહ્ય ભાવો છે તારા, એ ભાવોથી શમી જા, અંતરમાં સમાઈ જા. આ ભાષા સમિતિ, મરતાને મર ન કીએ, આ ભાષા સમિતિ. બોલવું પડે તો બોલવું, સાતા ઉપજે એવું કે સારું ભાઈ તમને સારું થઈ જશે, પ્રભુનું સ્મરણ કરો, બહુ સારું. અરે દુઃખ ક્યાં કોઈનું રહે છે? પ્રસંગ આવે ત્યારે જ્ઞાનીઓની ભાષા પણ કેવી હોય છે! કૃપાળુદેવી આવી ભાષા વાપરી, સૌભાગભાઈ અકળાઈ ગયા દુઃખની અંદર કે સાહેબ આ કઈ, મને લાગે છે કે અમે જેટલું લખીએ છીએ એ તમારા લક્ષમાં આવતું હોય એવું લાગતું નથી, અહીંયા ઉપાધિનો પાર નથી, હળગી મરીએ છીએ અને તમે જાણી પત્રની અંદર કઈ છે જ નહીં એવું લાગો. કાં તો અમે તમને કહી શકતા નથી ને કાં તમે સમજી શકતા નથી, ક્યાંક તો હશે. જ્ઞાની કરુણાથી કે છે તમે ને અમે કઈ દુઃખી નથી. બોલો, તમે ને અમે કઈ દુઃખી નથી. જે દુઃખ 14 વર્ષના વનવાસમાં રામને હતું એવું એક દિવસનું દુઃખ પણ મને તમને વિચાર કરવા માંડી જાવ. ગણતરી કર પાટી પેન લઈને કે રામનું 14 વર્ષના વનવાસનું દુઃખ કેવું હશે. જે દુઃખ પાંડવોને એકાંતવાસનું એક વર્ષનું હતું એવું એક કલાકનું પણ આપણને એક ઘડીનું પણ નથી, અને જે દુઃખ ગજસુકુમારને હતું એવા દુઃખની એક પળ પણ આપણને એક પળ પણ નથી. શું દુઃખી દુઃખી મહિના છે, લ્યો હિસાબ કરો હવે શું દુઃખી. ત્યારે જીવને એમ થાય કે ઓહો, એના કરતા તો હું ઘણો સુખી. બસ આ કલ્પનામાંથી કલ્પના બદલી નાખ, હું સુખી છું. ભાષા સમિતિ બોલવું નહીં, અને કેવું પડે તો જગતના જીવોને સાંત્વના પ્રાપ્ત થાય, એનું અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન શાંત થાય એવું બોલતું. એવા ઉંબાડીએ હરગાવીશમાં એવા પડતા પાણા મૂકીશમાં કે જેથી કરીને જીવોમાં આર્થ ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય. ભાષા સમિતિ જીવો તો ખરા, પરમાર્થ મૂળ હેતુ વ્યવહારની પેલી ઇરિયા સમિતિ અને બીજી ભાષા સમિતિ. એષણા સમિતિ, આહાર પણ લેવો પડે શરીરને, પણ અભક્ષ્ય આહારનું ગ્રહણ થાય નહીં. અભક્ષ્ય આહારનું ગ્રહણ ન થાય, હિંસક આહાર ન ખપે. અને જ્ઞાનીઓએ તો અભક્ષ્ય આહારના પણ પ્રકાર પાડ્યા છે. અભક્ષ્ય કોને કહેવો? સરસ મજાના સાચા ઘીના લાડવા બનાવ્યા છે, અને અભક્ષ્ય કેવું? જ્ઞાની કે દિવસના ખાવા એ ભક્ષ્ય અને રાત્રે ખાવા એ અભક્ષ્ય. પદાર્થ સાથે સંબંધ નથી, એને અકાળ ભોજન એ પણ અભક્ષ્ય છે, અતિ ભોજન એ પણ અભક્ષ્ય છે. ઠાસી ઠાસીને મીંડો ખાવા, જેમ ચક્રવર્તીના ઘરે ઓલાય ખીર ખાધીને રાત્રે પછી ઉલટી થઈને મરી ગયો, નરકમાં ગયો, આવા ભાવ સાથે ખાવું આ પણ અભક્ષ્ય. અતિ ભોજન અભક્ષ્ય ભોજન છે, મિતાહાર ભોજન હોવું જોઈએ, મર્યાદિત ખોરાક ચાલે એટલો, એથી વધારે નહીં. અકાળ ભોજન અભક્ષ્ય ભોજન, અતિ ભોજન અભક્ષ્ય ભોજન, અજ્ઞાત ભોજન અભક્ષ્ય ભોજન, જે પદાર્થને આપણે જાણતા નથી, એની ઉત્પત્તિ જાણતા નથી, એનું સ્વરૂપ જાણતા નથી, એ હિંસક છે અભક્ષ્ય છે શું છે કંઈ ખબર નથી. કન્ટેન્ટ ઓફ ધી ફૂડ આપણે જાણતા નથી, એવા અજ્ઞાત ફળ આવું કંઈ ખવાય નહીં, વિષ પરિણામ થઈ જાય, જીવની અંદર વિકૃતિ આવી જાય. તો કે છે, જે વસ્તુ તમે જાણતા નથી એને ને ટચ કરો, આ શું છે આપણને ખબર નથી, લાવને ટેસ્ટ કરીએ. આપણે ત્યાં અત્યારે ઉલટું આવેલું છે કે જે નથી જાણતા એ ખાસ ખાવાનું. જ્ઞાની કે છે, ના, તું જેને જાણતો નથી તું શું ખાઈ રહ્યો છું એ તને ખબર હોવી જોઈએ, કે પાપ તો નથી કરી રહ્યો ને, હું હિંસક પદાર્થ તો નથી લેતો ને, હું અભક્ષ્યનું પાન તો નથી કરતો ને, માટે અજાણતા પણ પાપની છૂટ નથી. તો અજ્ઞાત ભોજન એ પણ અભક્ષ્ય ભોજન છે. અનેક પ્રકારે જ્ઞાનીઓએ તો આપણને આ શાસ્ત્રોની અંદર જુદી જુદી રીતે જુદી જુદી દ્રષ્ટિ ઉઘાડવા માટે પ્રયત્ન કર્યા છે કે જીવ તું યાદ રાખ. એટલે સાધુઓને ગોચરીના 42 નિયમો આપી દીધા છે. અભક્ષ્ય ભોજન એક ઉદાહરણ આપ્યું છે શાસ્ત્રની અંદર જબરજસ્ત. કુમારપાળ મહારાજાનું, કુમારપાળ મહારાજા ભોજન કરે છે અને તે સમયે જે પદાર્થ છે એમાં એને પૂર્વે માંસાહાર કરેલો એની સ્મૃતિ થાય છે અને એ રસ યાદ આવે છે, એ સ્વાદ યાદ આવે છે. એને ગુરુ મહારાજને પૂછ્યું હેમચંદ્રાચાર્યને કે ખાઉં છું તો શાકાહાર, કોળીઓ તો આ છે, પણ એવો સ્વાદિષ્ટ આ પદાર્થ છે કે મને પૂર્વે કરેલો માંસાહાર સ્મૃતિમાં આવી ગયો, ભોજન વર્જ્ય અભક્ષ્ય. કેળા વડા ખાતા હોય અને બડબડાટ કરે કે બટેટા વડાને ભૂલાવે એવા છે, અભક્ષ્ય અભક્ષ્ય છે. તારા ભાવ શું આવ્યા? ખાધા કેળા વડા ખાય ત્યાં સુધી કયા ભાવ છે? બટાટા વડાના. જાતને છેતરવાનો ધંધો નહીં કરવાનો, ભાવ દૂષિત થયો, પદાર્થ શું છે એની સાથે સંબંધ નથી. તારું ભોજન અભક્ષ્ય છે. જ્ઞાનીઓએ તો આપણને દ્રષ્ટિ બંધાવે, આવી દ્રષ્ટિ કોણ બંધાવે? આવો ઉપકાર, આવી કરુણા આ જ્ઞાની સિવાય કોણ કરે? અને જેના હૈયે જગતના જીવોનું કેવળ કલ્યાણ સિવાય કંઈ નથી, કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ. પ્રભુ તમારી ઓળખાણ અમે શું આપીએ? કેવળ કરુણા સિવાય તમારી પાસે બીજું કાંઈ નથી. તમે જે આસપાસ જ્યાં સુધી સિદ્ધ નથી થયા ત્યાં સુધી તમારી કરુણા આખા જગતના જીવો પ્રત્યે છલકાય છે, ઉભરાય છે. અને એટલે જ એમાંથી જ આ તમારી ઉપદેશની ધારા, આ તમારા શાસ્ત્રોની નિર્માણની ધારા એ વહી રહી છે. તમે શાસ્ત્રો એટલા માટે લખ્યા છે મનાવા પૂજાવા માટે નહીં. કૃપાળુદેવ લખે છે કે શાસ્ત્રો પૂજાવા માટે નથી લખ્યા, સત્કારવા માટે નથી લખ્યા, બહુમાન માટે નથી લખાયા. શાસ્ત્રો લખાયા છે જગતના જીવો પ્રત્યેની કેવળ કરુણા બુદ્ધિથી લખાયા છે. આ ઉપકાર છે જ્ઞાનીઓનો, આ પરમાર્થ ઉપકાર છે, લૌકિક નહીં. પાછું જીવને તો ઉપકાર ઉપકારના ભેદ પણ સમજાતા નથી. લૌકિક ઉપકારને ઉપકાર માનીને આંડળો ભૂત જ્યાં હોય ત્યાં ઢળી જાય છે. અરે ભાઈ, લૌકિક ઉપકારી ઉપકાર ન કહેવાય. આવા ઉપકાર તો જન્મો જન્મના છે. સગા વાલાના, માતા પિતાના, વાલી પાલકના, આ બધાના ઉપકાર નહીં. ક્યાંક અનાથ આશ્રમમાં ગયો તો એના જે ગૃહ માતા છે એના, આ બધા લૌકિક છે ભાઈ. એને એ જન્મ પૂરતા સંબંધ છે, બીજું શું છે? તું એનો દ્રોહ ન કરતો, તું એનો ઘાત ન કરતો, તું એનો વિશ્વાસઘાત ન કરતો, એથી વધારે શું? ઉપકાર તો જ્ઞાનીનો કે આખો ભવનો છેદ ઉડાડી દઈએ તારો. તારું અજ્ઞાનને કારણે જે પરિભ્રમણ છે, પરિભ્રમણને સમાપ્ત કરી શકે આ ઉપકાર. સ્વટ સ્થાન કઈ સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ. અમાપ ઉપકાર જ્ઞાનીના લેવાના છે. અને જ્ઞાનીનો ઉપકાર, સંતનો ઉપકાર, સત્પુરુષનો ઉપકાર અમાપ છે. એનું કોઈ માપ નથી, અજોડ છે, એની કોઈ જોડ નથી. ઇટ ઇઝ મેચલેસ, અનપેરેલલ ઇન ધ વર્લ્ડ. એની તોલે કંઈ આવી શકે એમ નથી. ઉપકાર એ છે કે જીવને જ્ઞાનથી તરવાર જેમ જુદી બતાવી, એમ શરીરથી આત્મા જુદો કરીને બતાવ્યો. આજ સુધી એક જ અસ્તિત્વ, એક જ પદાર્થમાં હું પણ માન્યું હતું, નશ્વર પદાર્થમાં પોતા પણ માન્યું હતું, બાહ્ય આવરણમાં પોતા પણ માન્યું હતું, પેકિંગમાં માલ માની લીધું હતો, જુદા પાડી દીધા. બારદાન જુદું છે, અંદરનો પદાર્થ જુદો છે. શરીર જુદું છે, શરીરમાં રહેલું ચૈતન્ય એ જુદું છે. દેહ વિનાશી છે, ચૈતન્ય અવિનાશી છે. તું અવિનાશી છો. આ બે પહેલા સમજાય કે આ બે છે, પછી એમાં હું કોણ એ નિર્ણય પછી કરવાનો. બે નથી સમજાયા ત્યાં સુધી તો એકને જ વળગી ગયા છીએ કે હું એટલે શરીર, હું એટલે નામ, હું એટલે ઇન્દ્રિયો, હું એટલે મારું મન, હું એટલે આ બધી બુદ્ધિ, અને હું એટલે અહંકાર. બસ આ બધું આખું હું છે. આની અંદર જ્ઞાનીઓએ દ્રષ્ટિ કરાવી કે જ્ઞાન થકી તરવારવત ભોરે. આની અંદર રહેલી આ તલવાર કાઢીને કે આ જુદી છે ને આ જ્ઞાન જુદી છે, ખોખું હવે તો ખબર પડી કે ખોખાનો તો કાંઈ અર્થ નહીં, આ તો કાંઈ કરી શકે નહીં, આનાથી કોઈ દી રક્ષા થાય નહીં, આનાથી સુરક્ષા મળે નહીં, આનો કોઈ ઉપજે નહીં, આની શું કિંમત? તરવાર વિનાના જ્ઞાનની શું કિંમત? અને વિનાશી છે, આ તો હમણાં નષ્ટ થઈ જશે. એમ પોતાના ચૈતન્યને જુદું કરી દીધું જ્ઞાનીઓએ. આ ઉપકાર છે પરમાર્થનો ઉપકાર. જેણે આપ્યું ભાનને જ તેને સદા પ્રણામ. અરે જેને મારું પોતાનું ભાન કરાવ્યું, નિજ એટલે પોતાનું શાશ્વત સ્વરૂપ, સનાતન સ્વરૂપ જે છે, સત સ્વરૂપ છે, આવું ઓળખાય હું, એને મારા પ્રણામ છે, એ મારો સદગુરુ છે. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનને જ તેને સદા પ્રણામ. હું ગમે તેને કઈ ગુરુ માનવાનો નીકળું. ઘણા વિષયોના ઘણા પંડિતો છે જગતની અંદર, એક એક વિષયના નિષ્ણાતો છે, એ નિષ્ણાતો મારા ગુરુ નથી. કોઈ અણુશક્તિનો નિષ્ણાત છે, કોઈ પદાર્થ વિજ્ઞાનનો નિષ્ણાત છે, કોઈ અર્થશાસ્ત્રનો છે, કોઈ સમાજશાસ્ત્રનો છે, સો વોટ. આ કોઈ જ્ઞાનીની કક્ષામાં પરમાર્થ માર્ગમાં આવતા નથી. જે સ્વરૂપને જાણે છે, જે સ્વરૂપને ઓળખાવી શકે છે, આ મારો ગુરુ. ગુરુ એટલે ભણાવે તે, ઓળખાવે તે, શીખડાવે તે, આપણી બુદ્ધિનો પ્રકાશ કરાવે તે. બસ આ કોણ છે કે જે મને આત્મા ઓળખાવે, ગુરુ, જેનાથી ભીતરના ચૈતન્યનો સ્પર્શ થાય એ ગુરુ. સાપેક્ષ છે ગુરુ અને શિષ્યનો સંબંધ, સાપેક્ષ છે. એટલે અહીંયા કહ્યું કે સદગુરુ, સત્શાસ્ત્ર, પછી આપણે વાત કરીએ છીએ પાંચ સમિતિની. ચીજ વસ્તુ લેવી મૂકવી એની અંદર પણ ઉપયોગ. એટલા જ માટે અહિંસાનું પાલન કરવું છે. અને જીવનું છકાઈનું સ્વરૂપ જીવને લક્ષમાં આવતું નથી. અનંત કાય એવા જીવો અનેક સ્વરૂપે છે, છ કાય સ્વરૂપે જીવનું સ્વરૂપ છે. એટલે વસ્તુને લેવા મૂકવામાં, હાલવા ચાલવામાં ઠપ ઠપ કરતો જાતો હોય મિલિટરીની જેમ, અથવા તો બધી વસ્તુના ઘા કરતો હોય, ફેંકતો હોય, જ્ઞાની કે છે ઉભો રે ભાઈ, આ ક્યાંય તું જીવોની વિરાધના થાય છે? નિર્દોષ નિરપરાધ જીવો આ તારા કારણે થઈને એનો પ્રાણ છૂટી જાય છે. પ્રાણાતિપાત વિરમણ ઉભો રે, કોઈના પ્રાણ લેવાનો તને કોઈ અધિકાર નથી, એનું જીવિતવ્ય સમાપ્ત થાય છે. એટલે અહીંયા આ આદાન પ્રદાનમાં જાળવી જાળવીને એવી રીતે પુસ્તકો લીએ, એવી રીતે વસ્ત્રપાત્ર મૂકે, સાધુની અંદર આ સર્વાંશે છે. ગ્રહસ્થને માટે જૈણા છે, યતના છે, એ મોક્ષમાળામાં એ પાઠ આપ્યો છે. આ સાધુની વાત આવી ગઈ છે. અને જૈણા અને યતના એટલે કે કોઈ પણ ક્રિયા કરો ત્યારે એ ક્રિયામાં સમજી લેવાનું કે જીવો ઠાસો ઠાસ આ જગતમાં ભર્યા છે, માટે તે સમયે જરા વિવેક વાપરવો, જરા શાંતિ રાખવી, જરા ઉપયોગ રાખવો, અને પછી પ્રવૃત્તિ કરવી કે જેથી કરીને અકારણ કોઈની હિંસા ન થાય, કોઈનો વધ ન થાય, કોઈને હાનિ ન થાય. આવી પ્રકારની શાસ્ત્રકારોએ આપણને વર્તના શીખડાવી છે અને એમાં યત્ના અથવા જૈણા આ જબરજસ્ત સૂત્ર આપણને આપ્યું છે કે પ્રત્યેક કાર્ય કરતા પહેલા ગ્રહસ્થોએ જૈણા રાખવી જોઈએ. જૈણા એ જ આપણી કુળદેવી છે, જીવદયા એ જ જૈનોની કુળદેવી છે. બસ એની તમે આમન્યા રાખો, એની અર્ચા કરો. પણ જૈણાના પાઠો આજે બધા ભૂલાતા ગયા છે, વિસરાતા ગયા છે, વિશેષ ક્યાં કેવું ઉપયોગ જ રહ્યો નથી. તો કે છે જૈણા, અને છેલ્લે કે છે પારિઠાવ્યાન, એટલે કે આ બધા જે કાંઈ સમાજ, ઘરનો કચરો, મળમૂત્ર, પાણી, બધા એઠવાડ, બધું આ બધું નાખવું છે, એ ક્યાં નાખવું? પરઠવવાનું. મુનિઓને તો એમના, સાધુઓને તો એમના મળમૂત્ર પરઠવાના હોય છે. ક્યારેક ક્યારેક એવો અભક્ષ કે એવો કોઈ પદાર્થ હોય, એ પણ પરઠવાની સ્થિતિ થાય. પણ શ્રાવકોએ શું કરવું? છલાછલ ગરમ પાણી જ્યાં ત્યાં ફેંકું, એઠવાડો ગમે ત્યાં ફેંકો, કોઈ પણ પ્રકારનું, કેટલી જીવોની હિંસા થશે, કેટલી ઉત્પત્તિ થશે, એની અંદર કયા એક જીવની જગ્યાએ બીજા જીવો આવશે, પરસ્પર સંહારક આખી લીલા સર્જાશે, એને ખ્યાલ નથી કે મારું નાનું ઉપયોગ વિનાનું કૃત્ય એ સામે શું કરશે. ઉપયોગ વિરાણ, રાતવાસી એઠ પડી છે, એટલી એને કાળજી નથી કે આને હું સાફ કરી નાખું વાસણ, આની અંદર અનંત કાય ઉભા થશે વગર કારણે, માત્ર આળસ, પ્રમાદ અને કામવાળી કરશે. બસ પગ તો ભાંગી ગયા છે, હાથ પગ તો આપણા, તો વાતો જ બધી મોટી મોટી કરવી છે, એટલું પણ આપણાથી થતું નથી હવે. અને એઠવાડા આખી રાત પડ્યા હોય અને એની અંદરની જે ઉત્પન્ન થશે જીવો, અનંતતા જીવો ઉત્પન્ન થાય અને એનો સંહાર ઉભો થાય. કોઈ જીવની ક્યાંય ખબર નથી કે આપણે જૈનના ઘરમાં છીએ કે કેના ઘરમાં છીએ. અને સૌ એમ સમજે કે આપણે હું કામ કરું, સવારે ઓલી આવીને કરશે અને ઓલી 10 વાગ્યા સુધી ન આવે તો આ શેઠાણીઓ નવરી નથી થતી. આ બધાને આ પ્રકારનું વાત મૂકી દીધું. શું શાસનની અંદરની નાની નાની વાતો, બને ત્યાં સુધી ભેજ ના રાખો. ભેજની અંદર જીવ ઉત્પન્ન થાય, ભેજ ન હોય તો જીવ ઉત્પન્ન ન થાય. તો જે કંઈ થયું હોય સાફ કરી નાખો, પાણી હોય લૂછી નાખો, સ્નાન ઇત્યાદિ વિધિ પૂરી થાય લૂછી નાખો, ભેજ ન રહેવા દો. અમુક સમયે ભેજની અંદર આપણા આપણે કહીએ કે ગાદલા ગોદડા કપડાં આ બધા એના પડી લેવણ સાધુઓ કરે, આપણે પડી લેવણ શું, પણ એમ કહે કે દિવાળી આવે છે એટલે જરા સાફ કરો. પણ સાફ શેનું કરવાનું છે, ચોમાસું ગયું છે. ભેજની અંદર આપણો જે સ્ટોક છે, ગાદલા ગોદડા ઓસિકા સાલ દુસાલા આ બધા આપણા વસ્ત્રો, એને જરા ખંખેરી નાખીએ, એની અંદર સાવચેતી લઈએ, થોડીક સાવધાની લઈએ, અને જે ઉપાય એના બતાવ્યા છે જીવ રક્ષાના અને જીવ હિંસા વિરમણના. પ્રાણાતિપાત વિરમણ બોલવું સહેલું છે, પણ પ્રાણાતિપાત વિરમણની ક્રિયાઓ કોણ કરશે એ કરવી જોઈએ. આ બધી વસ્તુ એની અંદર આવે છે. અને છેલ્લે કે છે કે કઈ જરૂર ન હોય તો ભાઈ બોલવાની જરૂર ન હોય તો બોલવું નહીં, અને ચાલવાની જરૂર ન હોય તો ચાલવું નહીં. એમાં ગુપ્તિ આવે છે, મનોગુપ્તિ વચનગુપ્તિ કાયગુપ્તિ. જ્યાં આવશ્યક નથી, જ્યાં જરૂરત નથી, ત્યાં મૌન. મનનું મૌન, વચનનું મૌન અને કાયાનું મૌન, એને સલ્લીનતા કીધી છે. વચનનું મૌન રાખવું કેટલું કઠિન થઈ જાય. નો અહીંયાથી કોકને બોલાવીએ કે ક્યાં ગયા છો. કાયાનું મૌન, આ પથારે લાંબો થઈને પડ્યો હોય, કાયા સંલીનતા કરો. તમારા ખોટા હલન ચલનથી તમે ખોટા જીવોની સાથે વિરાટના કરો. માં મનનું વચનનું મૌન, જુદા જુદા મૌન તો પાંચે ઇન્દ્રિયોના મૌન કીધા છે. આંખનું મૌન, કાનનું મૌન, સ્વાદનું મૌન, અનેક પ્રકારના મૌન જ્ઞાનીઓએ આ પેટા ભેદની અંદર કીધા છે. રાખો, એનો મહિમા ગાયો છે, ખૂબ ગાયો છે. અરે આવા ચપળ યોગો મળ્યા છે, મન વચન કાયના યોગો બહુ ચપળ છે. આ ચપળ યોગોને શાંત રાખવા એ મોટો પારમાર્થિક યોગ છે. આવો યોગ કૃપાળુદેવ કહે છે કે જો આનો નિષેધ કરવાનો હોય આવા બધા વ્યવહારનો, જે નિષેધ કરનારા શું કે પરમાર્થ વ્યવહારનો પણ નિષેધ કરી નાખે. સદગુરુ સત્શાસ્ત્ર પર છે આ બધા સમસંવેગ નિર્વેદ આ બધા અનંતવાર કર્યા, અરે શું કર્યા. અને પછી આવી બધી સમિતિને ગુપ્તી રહેવા દે. જો એનો નિષેધ કરે તો કે છે કે એવું શું સમજાવવા જેવું હતું આપણને, જો આ ન કરવાનું હોય તો શું સમજાવવા જેવું હતું, કે શું સાધનો કરાવવાનું બાકી રહેતું હતું કે શાસ્ત્રો લખ્યા, તો આ જ્ઞાનીઓ શું કેમ શાસ્ત્રો લખ્યા. જો આ ન કરવું હોય, પેલું ન કરવું હોય, તો પછી શાસ્ત્રોની અંદર તો તમે એક પ્રતિપાદન કર્યું છે. કોઈ સોશિયોલોજિસ્ટે આ શાસ્ત્રો નથી લખ્યા, કોઈ પાઠ્યપુસ્તક કોલેજના બનાવવા વાળાએ આ શાસ્ત્રો નથી લખ્યા. આ શાસ્ત્રો તો જ્ઞાની પુરુષોએ લખ્યા છે, હેતુસર લખ્યા છે, આશયથી લખ્યા છે. જો આનો જ નિષેધ કરવો હોય તો શાસ્ત્રો શું કેમ લખાયા. કૃપાળુદેવ કહે છે એનો મતલબ કે આ નિષેધ કરનારા એમ માને છે કે જ્ઞાની કરતા એ વધારે ડાયા છે. એટલે કે છે અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. બસ આવા વ્યવહારથી પરમાર્થ પમાય છે. એક હોય ત્રણ કાળમાં પરમારથ નો પંથ, પ્રેરેતે પરમાર્થને તે વ્યવહાર સમન. આત્મસિદ્ધિ શાસ્ત્ર અદ્ભુત છે. ત્રણ કાળમાં પરમાર્થનો માર્ગ એક છે, પણ એ પરમાર્થ તરફ પ્રેરે એવા વ્યવહાર અનેક છે, અનેકાંત છે. એ અનેક વ્યવહાર સમયે સમયે, કાળે કાળે, પરિસ્થિતિ પ્રમાણે, સંજોગો પ્રમાણે, સાધન પ્રમાણે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બદલાતો હોય, પણ અંત તો ગતવા એ પરમાર્થ મૂળ વ્યવહાર એનાથી પરમાર્થ પમાય છે. અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે, એમ શાસ્ત્રોનો આશય છે. આ શાસ્ત્રોનો આશય કે આવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી જીવ પરમાર્થને પામે. વ્યવહારનો નિષેધ કરનાર પરમાર્થને ક્યારેય પામી શકશે નહીં. એની વાત લખે છે હવે કે શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી, એટલે એના બધા ભાઈબંધ, દોસ્તાર, શિષ્યો, અનુયાયીઓ વગેરે, શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી આશય સમજ્યા વિના, આવો એકાંતવાદના લોકોનું મોટામાં મોટું ભૂલ એ આશયને ન સમજે, શબ્દોને પકડી લે, ભાષાને પકડી લે, આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉથાપીને. આ બીજા પ્રકારના પ્રવાહના લોકો છે કે જે સાચા વ્યવહારને, બાહ્ય ક્રિયાના વ્યવહારને અને શુદ્ધ વ્યવહારને ઉથાપવામાં જ મોક્ષ માર્ગ સમજે છે. આ ઉથાપીને શું કહે છે, પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે. પોતાને તથા પરને દુર્લભ બોધીપણું કરે છે, એને ક્યારેય આ વિતરાગ પુરુષોનો બોધ પરિણામી થાય નહીં, પકડાય નહીં, સમજાય નહીં. જીવમાં દુર્લભ બોધીપણું હોય ત્યાં સુધી ઉપદેશ પરિણામકારી થાય નહીં. સુલભ બોધીપણું પહેલા આવવું જોઈએ, એટલે કે ગ્રહણશીલતા. સુલભ બોધીપણું એટલે જ્ઞાની પુરુષોના વચનો સહેલાઈથી ગ્રહણ કરે, અને એવી પર્યાય આ મનુષ્ય જન્મમાં મળી છે કે જ્યાં વાચા સહિત વિચાર શક્તિ જે પ્રાણીને વિશે વર્તે છે એવો મનુષ્ય પ્રાણી આ લોકની અંદર